દુઃખ સહન સપ્તાહના લગભગ હવે છેલ્લા ભાગમાં આપણે આવી ગયા છે અને આજે આ શનિવારે ફરીથી એકવાર પ્રભુના લોકો તરીકે પ્રભુનું ભજન કરવાને માટે આપણે એકત્ર થયા છીએ, ત્યારે પ્રભુના સેવક તરીકે આ સભામાં હું આપ સૌનો આવકાર કરું છું અને સાથે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ કે જે મહાન આશા આપણને આપવામાં આવી છે, મહાન પ્રભુ આપણને મળ્યા છે કે જેનું ભજન હજુ પણ આવી સ્વતંત્રતાથી આપણે કરી શકીએ છીએ. અને પાછલા અઠવાડિયામાં રોજે રોજ તમે ખૂબ દૂરથી આવ્યા, તકલીફ લીધી અને સમયસર તમે અહીંયા આવ્યા અને આપણે સાથે મળીને બધાએ પ્રભુની સ્તુતિની આરાધના કરી. હું વ્યક્તિગત રીતે બી આપનો આભાર માનું છું કે ઘણી બધી તકલીફ વેઠીને આખો દિવસ ઘણું બધું કામ કરવા છતાં પણ સમયસર તમે રોજ આવ્યા અને આજે શનિવારે આખું અઠવાડિયું તમે આ સમય ફાળવ્યો અને સભાને માટે તમે ઉપસ્થિત રહ્યા, પ્રભુનું વચન આપણે સાથે મળીને શીખી શક્યા, એ બધાને માટે અંગત રીતે હું આપનો આભાર માનું છું અને સાથે મળીને આપણે પ્રભુનો આભાર માનીએ છીએ આ દિવસોને માટે. આજે જે વાત આપણે કરવાના છે એ તો મહાન આશા પ્રભુએ આપણને આપી છે, એ મહાન આશા તરફ આપણે જોવાના છે. એટલે યોહાનની સુવાર્તાનો 5મો અધ્યાય જે વાંચ્યો એની 25-29મી કલમનો જે મુખ્ય વિષય છે એ તો પુનરુત્થાન છે અને પુનરુત્થાન વિશે આજે સાંજે કેટલાક વિચારો યોહાન પોતાની સુવાર્તામાં જે આપે છે એ વિશે આપણે વિચાર કરવાના છે. પુનરુત્થાનનો વિષય બાઇબલની અંદર વારે વારે લખવામાં આવ્યો છે પણ યોહાનની સુવાર્તા તેમાં જે ભાગ વાંચવામાં આવ્યો એનો આ મુખ્ય વિષય છે. જેઓ પહેલી વાર પુનરુત્થાન પામ્યા એટલે બાઇબલમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે જેઓને પ્રથમ ઉપર લઈ લેવામાં આવ્યા તે સિવાયના દરેકનું પુનરુત્થાન થવાનું છે. તમે જુઓ તો દરેક વ્યક્તિનું આધ્યાત્મિક પુનરુત્થાન થઈ શકે છે અને સાથે સાથે શારીરિક પુનરુત્થાન પણ થઈ શકે છે. આત્મિક પુનરુત્થાન અને શારીરિક પુનરુત્થાન અને એથી કરીને આ જે કલમો છે ટુ રિઝરેક્શન્સ, સ્પિરિચ્યુઅલ અને બોડીલી રિઝરેક્શન, એટલે બે રિઝરેક્શન વિશે આજે આપણે વાત કરવાના છે. આ કલમની અંદર એ બધું લખેલું છે. પણ તમે જુઓ તો યોહાનની સુવાર્તામાં જે યોહાન આ વર્ણન કરે છે એમાં પ્રભુ ઈસુ યહૂદીઓ આગળ ઊભા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે એમણે અનેક દાવાઓ કર્યા અને એમણે કહ્યું કે તમે માણસના નિયમ પ્રમાણે મને અયોગ્ય ઠરાવી શકતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કહ્યું, હું ઈશ્વર છું એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્પષ્ટપણે કહ્યું, હું ઈશ્વર છું. અને તમે જો આ કલમોના સંદર્ભને તપાસો તો આગળની કલમોમાં 5 રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઈશ્વર છે એવી વાત યહૂદી લોકોની આગળ સ્પષ્ટપણે રજૂ કરે છે. જો તમે આગળની કલમો વાંચજો ઘરે જઈને અથવા તો નજર ફેરવો તો 5 એક સંક્ષિપ્ત વાત હું તમારી આગળ એ રીતે રજૂ કરું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે વ્યક્તિ તરીકે હું ઈશ્વર છું એવો એમનો દાવો છે અને યહૂદી લોકોને એમણે કહ્યું કે વ્યક્તિ તરીકે તમે મને જુઓ, ઈશ્વર જેવા છે એવો હું છું અને ઈશ્વર છું એ વાસ્તવિકતા તેમણે પ્રગટ કરી. બીજી રીતે એમણે કહ્યું કે ઈશ્વર જે કામ કરે છે એ કામને તમે જુઓ, હું જે કામ કરું છું એ ઈશ્વર કરે છે અને એ રીતે મારા કામના સંબંધમાં પણ હું ઈશ્વર છું એ વાસ્તવિકતા એમણે લોકોની આગળ જાહેર કરી. ત્રીજી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે હું ઈશ્વર છું કારણ કે પ્રભુએ કીધું હું સર્વશક્તિમાન છું અને પછી એમના એ સર્વશક્તિમાનપણાની વાત પણ સુવાર્તાની અંદર વારે વારે ચિતરવામાં આવી છે. ચોથી રીતે પ્રભુ ઈસુ કહે છે હું ન્યાય કરું છું, ઈશ્વર ન્યાય કરે છે એ ન્યાયનો અધિકાર મને પણ આપેલો છે અને ન્યાયની વાત એ પોતે ઈશ્વરને અધીન છે અને હું બધાનો ન્યાય કરવાનો છું, ન્યાય કરું છું એવી એ વાત દ્વારા પોતે ઈશ્વર છે એવું જાહેર કરે છે. અને પાંચમી વાત કે ઈશ્વરને જે માન આપવામાં આવે એ માન મને આપવામાં આવે અને સુવાર્તા એ બધા વાતોથી ભરપૂર છે. ઈશ્વરને માન આપવામાં આવે એ જ માન મને આપવામાં આવે છે અને એ રીતે હું ઈશ્વર છું એવી વાત તે રજૂ કરે છે. પણ તમે જુઓ તો ઇમિડિયેટ કોન્ટેક્સ્ટ આ કલમો 25 થી 29મી કલમને જુઓ તો એનો ઇમિડિયેટ કોન્ટેક્સ્ટ એ તો 21 અને 22મી કલમમાં જોવા મળે છે. હું વાંચું, તમે સાંભળો. ત્યાં આવું લખેલું છે, કેમ કે જેમ બાપ મહિલાઓને ઉઠાડીને તેઓને સજીવન કરે છે તેમજ દીકરો પણ ચાહે તેઓને સજીવન કરે છે. કેમ કે બાપ કોઈનો ન્યાય ચૂકવતો નથી, પણ ન્યાય ચૂકવવાનું સઘળું કામ તેણે દીકરાને સોંપ્યું છે. એટલે બે દાવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. પહેલી વાત કે જીવન આપનાર ઈશ્વર જીવન આપે છે, દેવ પોતે જીવન આપે છે, એ જીવન આપવાનું કામ દીકરાને સોંપ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હું જીવન આપું છું, અને જીવન આપવાનો એક દાવો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અહીં ગાડી આપણને જોવા મળે છે. અને બીજો દાવો, ઈશ્વર ન્યાય કરે છે, ન્યાય કરવાનો અધિકાર મને આપવામાં આવ્યો છે. એટલે જીવન આપું છું એટલું નહીં, પરંતુ હું ન્યાય કરું છું એવી વાત. અને એ ન્યાય તો ઈશ્વરના ધોરણ પ્રમાણે થાય છે, માણસના ધોરણ પ્રમાણે નહીં. અને એથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બે અખંડનીય દાવાઓ એ સમયના લોકોની આગળ પ્રગટ કરીને કહે છે, જીવન આપવાનો મને અધિકાર છે અને ન્યાય ચૂકવવાનો અધિકાર છે. અને આવું કહ્યા પછી 24મી કલમમાં તેમણે કહ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું તમને ખચિત ખચિત કહું છું, જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, તે અપરાધી નહીં ઠરશે પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. અને ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ અખંડનીય વાત કેટલી બધી વ્યવહારિક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હું તમને ખાતરીપૂર્વક કહું છું, હું તમને ઠોકી ઠોકીને કહું છું, એવું જો કદાચ એવો શબ્દ વાપરીએ તો પણ ખોટો નહીં, હું જે કહું છું એ ભારપૂર્વક તમને જણાવું છું કે મને મોકલનાર પર જે મારા વચનો સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. બહુ વ્યવહારિક વાત. એટલે પ્રભુનો સ્વીકાર જેવો કરે છે તેઓને અનંત કાળનું જીવન મળે છે, અને એમનો ન્યાય પ્રભુ દ્વારા કરવામાં આવે છે. અને આ વ્યવસ્થિત વ્યવહારિક વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે એંગાડી આ અખંડનીય દાવામાં કરી. એનું વિરુદ્ધ પાસું, તે અપરાધી ઠરશે નહીં પણ કે છે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. એટલે એનો અર્થ એ તો જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતો નથી, એના વચન સાંભળતો નથી, એ અપરાધી ઠરી ચૂક્યો હશે. અને એથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ વાત આજે પણ એટલી જ સાચી છે. જેઓ પ્રભુની વાણી સાંભળે છે એના પર વિશ્વાસ કરે છે એને જ જીવન મળે છે, એ સિવાય જીવન મેળવવું મુશ્કેલ છે. બીજી કોઈ રીતે વ્યક્તિ જીવન પામી શકે તેમ નથી. પણ એ જીવનની વાત 25-29મી કલમની અંદર ટાંકવામાં આવી છે. એટલે આજે સાંજે હું બે વિચાર તમારી આગળ મૂકવા માંગુ છું. એમાં પહેલો વિચાર આત્મિક પુનરુત્થાનનો છે, જે તમને 25 અને 26મી કલમમાં બતાવવામાં આવ્યો છે, આત્મિક પુનરુત્થાન. અને બીજો 27-29મી કલમની અંદર શારીરિક પુનરુત્થાન, એવા એ વિચારો ત્યાં આગળ મૂકવામાં આવ્યા છે. આ બંનેમાં ત્રણ ત્રણ મુદ્દાઓ આપણે લઈએ છીએ અને એમાં સરખા મુદ્દાઓ છે. એમાં કઈ વ્યક્તિનો સમાવેશ થશે? એટલે ધારો કે આત્મિક પુનરુત્થાનની વાત કરીએ તો એમાં કઈ વ્યક્તિનો સમાવેશ છે, કયું સામર્થ્યમાં સામેલ છે અને એમાં કયો હેતુ છે. અને એવું જે શારીરિક પુનરુત્થાન છે એમાં પણ કઈ વ્યક્તિઓનો સમાવેશ થશે, એમાં કયા સામર્થ્યનો ઉલ્લેખ છે અને સાથે એનો કયો હેતુ છે. અને આ વાતોને આપણે કલમોમાં જે લખવામાં આવ્યું છે જોઈને સાથે મળીને વિચાર કરવા માંગીએ છીએ. સૌથી પહેલો જે વિચાર છે તો આધ્યાત્મિક પુનરુત્થાન, આત્મિક પુનરુત્થાન 25 અને 26મી કલમની અંદર કહેવામાં આવ્યું છે. ફરીથી 24મી કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, તે અપરાધી નહીં ઠરશે પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. પ્રભુ ચોક્કસ અધિકાર સાથે ભારપૂર્વક આ વ્યક્તિ આ દાવો કહેશે, આ શબ્દો કહેશે. એમાં કઈ વ્યક્તિઓનો સમાવેશ થયેલો છે? તમે જુઓ તો 25મી કલમ કહે છે, હું તમને ખચિત ખચિત કહું છું કે એવી વેળા આવે છે અને હમણે આવી ચૂકી છે. એટલે મુએલાઓ પ્રભુની વાણી સાંભળશે, મુએલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે અને સાંભળનારા જીવતા થશે. હવે તમે જુઓ તો 25 અને 26મી કલમમાં જે વાણી સાંભળવાની વાત કરવામાં આવી છે, અને 28 અને 29મી કલમમાં વાણી સાંભળશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ બંનેમાં તફાવત જોવા મળે છે, એ બંને એકબીજાની વિરુદ્ધ છે. પહેલી વાત કહે છે 25મી કલમમાં કે એવી વેળા આવે છે અને આવી ચૂકી છે કે મુએલાઓ દેવની વાણી સાંભળશે. એ ભવિષ્યકાળ નથી, વર્તમાન કાળ છે, પ્રેઝન્ટ ટેન્સ. પ્રભુની વાણી જેવો સાંભળશે એટલે એ આધ્યાત્મિક પુનરુત્થાનની વાત કરવામાં આવી છે, શારીરિક પુનરુત્થાનની નહીં. આધ્યાત્મિક પુનરુત્થાન કે જેવો ઈસુની વાણી સાંભળશે ક્યારે બનશે, એવી વેળા આવી છે અને હાલ આવી ચૂકી છે. ના, એ શબ્દો તમે જુઓ, એવી વેળા આવે છે ને હાલમાં આવી ચૂકી છે. આ સમય એ આપણને શારીરિક પુનરુત્થાનની વાત નથી કરતો, ભવિષ્યમાં બનવાનું છે એવી વાત પણ નથી કરતો, પણ પ્રભુના ઓળખનારા લોકો ઊંચકી લેવાશે આગળ જતા ભવિષ્યમાં. એ વાત બાઇબલ કહે છે, રાજ્ય સ્થાપન થશે, અંતે બધા ઉઠશે. એ શારીરિક પુનરુત્થાનની વાત, પણ અહીંયા તો આત્મિક પુનરુત્થાન. એ ઘડી હમણાં આવી ચૂકી છે, એ સમય હમણાં આવી ચૂક્યો છે, એ વાત અહીંયા બતાવવામાં આવી છે. એટલે તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની સાથે આ નવા જીવનનો સ્રોત સતત વહેતો થયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા ત્યારથી જીવન આપવાનો સ્રોત એ સતત વહેતો થયો, અને જીવન આપનાર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધે ફરતા રહ્યા, યહૂદી લોકો મધ્યે અને એમના સમાગમમાં જે કઈ લોકો આવ્યા એ બધાને તેમણે જીવન આપવાની શરૂઆત કરી જીવનના સ્રોત તરીકે. અને અહીંયા પણ જ્યારે આ વાત કહે છે ત્યારે યહૂદી લોકો આગળ ઉભા રહીને તેઓ કહે છે કે એવી વેળા આવે છે અને હમણાં આવી ચૂકી છે. એટલે તમે જુઓ તો ઈસુના પુનરુત્થાન પછી એક નવો સમય શરૂ થયો. ઈસુના મરણ પછી પવિત્ર આત્મા આવ્યો, અને તમને ખ્યાલ છે કે 50માના દિવસે 3000 લોકો મુએલા હતા એ સજીવન થયા અને પ્રભુની મંડળીમાં ઉમેરાયા. તમે જુઓ તો આત્મિક રીતે સજીવન થયા હતા, અને ઈસુ એ પરાક્રમ આપે છે, એ અજવાળું આપે છે, જીવન આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવનનો સ્રોત છે. જો તમે જુઓ તો યોહાનની સુવાર્તાની 14મા અધ્યાયની 6 કલમ તમને બધાને ખબર છે, પણ તેમ છતાંય હું વાંચું. ત્યાં આવું લખવામાં આવ્યું છે, યોહાન 14:6 કહે છે, ઈસુ તેને કહે છે, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. પ્રભુ ઈસુ કહે છે કે હું માર્ગ છું, હું સત્ય છું, હું જીવન છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજું કોઈ રીતે ઈશ્વરની પાસે આવી શકે તેમ નથી. આગળ 24મી કલમમાં તમે જુઓ, એ જ અધ્યાય 14મો અધ્યાય, ત્યાં કહે છે, હું વાંચું તમે સાંભળો, જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચન પાળતો નથી, અને જે વચન તમે સાંભળો છો તે મારું નથી પણ બાપ જેણે મને મોકલ્યો છે તેનું જ. ઈશ્વરનું એ વચન, વચન શબ્દ તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. મારું જે સાંભળે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, અને વિશ્વાસ કરે છે તે જીવન પામે છે. અને તમે જુઓ તો જે લોકોએ વિશ્વાસ કર્યો એ લોકોને જીવન મળ્યું. અને આ સુવાર્તાની અંદર આખું વર્ણન ચિતરવામાં આવ્યું છે. પેલો 38 વર્ષથી માંદો માણસ, એની વાત યોહાન પોતાની સુવાર્તામાં લખે છે. 38 વર્ષથી માંદો હતો, પણ એ ઈસુની વાણી તેણે સાંભળી અને તેને જીવન મળ્યું. એ પેલી સૈખર ગામની વાત યોહાન પોતે લખે છે. સૈખર ગામની એ બાઈ કે જે મોડું છુપાવવા માટે બપોરે પાણી ભરવાને માટે આવતી, જ્યારે કુવા પર કોઈ ન હોય, એણે ઈસુની વાત સાંભળી અને એને જીવન મળ્યું. અને એ સૈખર ગામના લોકો આ સ્ત્રી પાછી ગઈ અને બોલાવી લાવી કે મને જે જીવતું પાણી મળ્યું છે તમે પણ આવો. અને તમે જુઓ તો એ સૈખર ગામના લોકો ઈસુની પાસે આવે છે અને જીવન પામે છે. અહીંયા કહે છે કે હમણાં એવી વેળા આવે છે અને હમણાં આવી ચૂકી છે. એ સમયે ઈસુ આવ્યા અને એ ઘડી આવી ચૂકી હતી, જે કોઈ તેની વાણી સાંભળે તેઓને જીવન આપવામાં આવે. અને તમે જુઓ તો આ એ વેળા આવે છે ને હમણાં આવી ચૂકી છે, કેટલા વર્ષ થઈ ગયા? અત્યારે 2009ના વર્ષમાં આપણે જીવીએ છીએ. એ ઘડી એ સમયથી લઈને 2009 વર્ષ સુધી હજુ ચાલુ છે. જે કોઈ એ ઈસુની વાણી સાંભળે છે એને જીવન આપવામાં આવે છે. એવી વેળા આવે છે ને આવી ચૂકી છે, 2009 ના વર્ષ સુધી પણ એ ગાડી હજુ ચાલુ છે જેવો એની વાણી સાંભળે છે. તમે જુઓ તો જીવન આપવાનો સમય હજુય ચાલુ છે. એ પ્રભુ ઈસુ આજે પણ જીવતા કરવા માટે મુએલા લોકોમાં ફરી રહેલા છે. દરેક જગ્યાએ જ્યાં કઈ લોકો પાપમાં મરણ પામેલા છે એવા લોકોને સજીવન કરવાને માટે ઈસુ આજે પણ ફરી રહ્યા છે, અને જેવો એની વાણી સાંભળે છે તેવો જીવન પામે છે. હા, ઘડી ચાલુ જ છે, હજુ કેટલા વર્ષો ચાલશે આપણને ખબર નથી, પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થશે ત્યાં સુધી એ ઘડી ચાલવાની છે. કે મુએલા લોકો જે કોઈ તેની વાણી સાંભળશે, નવી પૃથ્વી ને નવું સ્વર્ગ રચાય ત્યાં સુધી આ ઘડી ચાલુ રહેવાની છે. મુએલા લોકોમાં પ્રભુ ઈસુ ફરે છે, આજે પણ ફરે છે, અને જેઓ એની વાણી સાંભળે છે તેઓને તે જીવન આપે છે. તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું નથી કહેતા આવું કરો આવું ના કરો, પેલા પર વિશ્વાસ કરો, એવી વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જોવા મળતી નથી. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે મારા પર, મારા વચન પર વિશ્વાસ કરો, પિતા પર વિશ્વાસ કરો. તમે જુઓ તો કેવળ વિશ્વાસ પ્રભુ આપણી પાસે માંગે છે. વિશ્વાસ કરીએ તો પ્રભુ એ જીવન આપી શકે છે. અને તમે જુઓ તો બાઇબલની અંદર એ વાત લખવામાં આવી છે, ઇબ્રાહીમે પણ વિશ્વાસ કર્યો અને તેના હકમાં ન્યાયપાળના અર્થે ગણવામાં આવ્યો. ઇબ્રાહીમે વિશ્વાસ કર્યો, વિશ્વાસથી જીવન મળે છે, અને વિશ્વાસ કરીએ એ બહુ અગત્યનો છે. પ્રભુ કહે છે મેં જે કહ્યું છે એ વચન પર તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ તમને સજીવન કરશે. અહીં જો તમે આગળ વાંચો તો ત્યાં આગળ જુઓ તો કહે છે કે મુએલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે. 25મી કલમનો અંતભાગ, મુએલા લોકો દેવના દીકરાની વાણી સાંભળશે. ખ્રિસ્ત મુએલા વિશે શું કહે છે? જે લોકો મરણ પામ્યા છે તેઓ વિશે પ્રભુ શું કહે છે? જો તમે જુઓ માથીની સુવાર્તા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુએલા લોકો સંબંધી આવી વાત આપણી આગળ રજૂ કરે છે. માથીની સુવાર્તા 8મો અધ્યાય તમે જુઓ, અને 8મા અધ્યાયની 22મી કલમ હું વાંચું છું, તમે સાંભળો. નવા કરારમાં 8મા પૃષ્ઠ ઉપર મળી આવે છે માથીની સુવાર્તા 8મો અધ્યાય અને તેની 22મી કલમમાં આવું લખેલું છે. પણ ઈસુએ તેને કહ્યું કે તું મારી પાછળ આવ ને મુએલાઓને પોતાના મુએલાઓને દાટવા દે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જેઓએ વિશ્વાસ નથી કર્યો તેઓ મરેલા છે, એવી વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોઢે આપણને અહીંયા આ જગ્યાએ આપવામાં આવી છે. એફેસીઓનો પત્ર જો તમે જુઓ તો ત્યાં પણ એ જ વાત લખવામાં આવી છે. એફેસીઓનો પત્ર 2 અધ્યાય અને 1 કલમ, વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મુએલા હતા ત્યારે તેણે તમને સજીવન કર્યા. અપરાધ અને પાપોમાં મુએલા હતા. તમે જુઓ આગળ કોલોસીઓનો પત્ર વાંચો, ત્યાં પણ એ વાત, પાપ અને અપરાધમાં મુએલા છે લોકો, એવી વાત ત્યાં લખવામાં આવી છે. કોલોસીઓનો પત્ર 2 અધ્યાય અને 13મી કલમ હું વાંચું છું, ત્યાં પ્રમાણે લખેલું છે, વળી તમે તમારા અપરાધોમાં તથા તમારા દેહની બે સુન્નતમાં મુએલા છતાં તેણે તમારા સર્વ અપરાધોને માફ કરીને તમને તેની સાથે જીવતા કર્યા. અપરાધ અને પાપમાં મરણ પામેલા એવા લોકો, જેણે કદી કોઈ પાપ ન કર્યું હોય એવું કોઈ વ્યક્તિ હોય ખરું? ના, દરેક વ્યક્તિએ પાપ કર્યું છે, અને પાપ અને અપરાધ કરનાર માણસ એ પાપમાં મરેલો છે, એ કદી જીવતો થઈ શકે તેમ નથી. પોતાના પ્રયત્નોથી એ કદી જીવતો થઈ શકે તેમ નથી. લૂકની સુવાર્તાની 15મા અધ્યાયમાં એ ઉડાવ દીકરાની વાત લખવામાં આવી છે, અને ઉડાવ દીકરો એ ઈશ્વરથી દૂર ચાલ્યો ગયો, પોતાના પિતાથી દૂર ચાલ્યો ગયો, એવી વાત વર્ણન કરવામાં આવેલી છે. જ્યારે પાછો આવ્યો ત્યારે શું કહ્યું? એ મુએલો હતો, હવે ફરીથી સજીવન થયો છે. ઈશ્વર પિતા સાથેની પોતાના પિતા સાથે તૂટી ગયેલી જે તૂટી ગયેલો સંબંધ હતો એ ફરીથી પુનઃસ્થાપિત થયો. પાપની કબૂલાત કરી, એ પિતા મેં તમારી સામે અને આકાશની સામે પાપ કર્યું છે, પાપની કબૂલાત કરવામાં આવી, પિતા સાથે સમાધાન થયું. અને એથી કરીને તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું કે જે મારો દીકરો મુએલો હતો એ ફરીથી સજીવન થયો છે. તમે જુઓ તો ઈશ્વરની બાબતો પ્રત્યે બધા લોકો મરેલા છે, કારણ કે પાપ અને અપરાધમાં તેઓ મુએલા છે. અને તમે જુઓ તો મરેલાને લાગણી હોતી નથી. જો આપણા એમાં કોઈ ડેડ બોડી હોય, મરેલું વ્યક્તિ હોય, એને તમે જોરથી ચૂંટલો ખણો, ગમે તે ખેંચો, એને કશું દુઃખ નથી થવાનું. કેમ? કારણ કે મરણ પામેલો છે. અને એવી જ રીતે હું ને તમે જુઓ, પાપમાં મરણ પામેલા છે. પાપ અને અપરાધને કારણે આ આધ્યાત્મિક વાતો કઈ રીતે સમજી શકીએ? આ આધ્યાત્મિક વાતોની એ સમજણ આપણને પડી શકે તેમ નથી. આપણે મરણ પામેલા છે પાપ અને અપરાધોમાં, પણ એમાંથી સજીવન થવાને માટે આપણે એ વિશ્વાસની જરૂર છે. પ્રભુ ઈસુ કહે છે, તમે મારા પર વિશ્વાસ કરો, મારા વચન પર વિશ્વાસ કરો, અને વિશ્વાસ દ્વારા હું ને તમે એ નવું જીવન પામી શકીએ છીએ. જો તમે વાંચો આગળ, પાઉલ પ્રેરિત એ બધી વાતોમાં બહુ સ્પષ્ટ આપણને જણાવે છે. પાઉલ કહે છે, મારી નાગરિકતા સ્વર્ગમાં છે, અને યોહાન પણ પોતાની વાત લખતા કહે છે એ જીવન પ્રભુ ઈસુમાં ઉપલબ્ધ છે. ઘણી બધી કલમો આપવામાં આવી છે, પણ કદાચ એક બે કલમ તરફ જો તમારું ધ્યાન દોરું તો યોહાનની સુવાર્તામાં બહુ સ્પષ્ટ કહે છે, 5મો અધ્યાય અને 40મી કલમમાં, ત્યાં ગાડી આવું લખવામાં આવ્યું છે, જીવન પામવા સારું તમે મારી પાસે આવવા ચાહતા નથી. આજે દુનિયામાં એવા કેટલા બધા લોકો છે, પ્રભુ ઈસુ જીવન આપે છે એવું જાણવા છતાંય જીવન પામવાને માટે ઈસુ પાસે તેઓ આવતા નથી. જો 6ઠો અધ્યાય જો યોહાનની સુવાર્તા અને 27મી કલમમાં પ્રભુ કહે છે, જે અન્ન નાશવંત છે તેને સારું નહીં, પણ જે અન્ન અનંત જીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે તેને સારું મહેનત કરો, કેમ કે દેવ બાપે તેના પર મોહર કરી છે. પ્રભુ ઈસુ જીવન આપે છે, અનંત કાળ ટકે એવું વન કેવળ તે જ આપી શકે છે. આગળ તમે જુઓ 33મી કલમ, અને ત્યાં ગાડી લખવામાં આવ્યું છે, કેમ કે આકાશમાંથી જે ઉતરીને જગતને જીવન આપે છે તે દેવની રોટલી છે. દેવની રોટલી આપણને આપવામાં આવી છે. 35મી કલમ ત્યાં વાંચો, અને ત્યાં કહે છે, ઈસુએ તેઓને કહ્યું, જીવનની રોટલી હું છું, જે મારી પાસે આવે છે તેને કદી જ ભૂખ નહીં જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ નહીં જ લાગશે. અને આગળ બીજી ઘણી બધી કલમોમાં એ વાત લખવામાં આવી છે, જેઓ પ્રભુ ઈસુથી દૂર છે, પાપ અને અપરાધમાં જીવે છે, તેઓ મરેલા છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા જ તેઓ જીવન પામી શકે છે. પ્રભુ ઈસુ આજે પણ મોઈલામાં ફરી રહ્યા છે, અને જેઓ તેમની વાણી સાંભળે છે, કેટલાક લોકો એમની વાણી સાંભળે છે એમને જીવન મળે છે, અને જે નથી સાંભળતા તેઓ અનંતકાળના નાશમાં જાય છે, એ વાત બહુ સ્પષ્ટ છે. અને તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વાત માટે આપણને આહવાન આપે છે. અહીં એ કહે છે, જે સાંભળશે, મોઈલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે, અને સાંભળનારા જીવતા થશે. ફરીથી પેલી વાત આપણે કહીએ, સાંભળવું. તમે સાંભળો છો? સાંભળવાની વાત તો આપણે વારે વારે કહી છે. પેલા દિવસે ગઈકાલે પણ આપણે સાંભળવાની વાત કહેતા હતા, પેલો મિલનો દાખલો ના, કે પેલા જોર જોરથી કહે પણ છતાંય એ વિસલ વાગે જોરથી, પણ પાસે જ રહેતા હતા શરૂઆતમાં બહુ લાગતું હતું, બહુ જોરથી અવાજ આવે છે. વારે વારે સાંભળવાથી એ અવાજ ક્યારે થઈ ગયો એ પણ ખબર ના પડે. અને એ વાત પણ એવી જ છે કે પ્રભુનું વાણી તમે જ્યારે પહેલી વાર સાંભળો છો, તમે અપરાધ અને પાપમાં મરેલા છો, એ અવાજ બહુ જોરથી સંભળાય છે, પણ પછી વારે વારે સાંભળવાથી એ અવાજ ધીરે ધીરે ડીમ થતો જાય છે, ઓછો થતો જાય છે. તમે જુઓ તો એથી જ કરીને ઘણા બધા લોકો એ જીવન પામવાને માટે પ્રભુ ઈસુ પાસે આવતા નથી. તમે પ્રભુની વાણી સાંભળો છો, અને જો પ્રભુ તમને કહે છે કે તે પાપ કર્યું છે, તું અપરાધમાં જીવે છે, તો વાલા મિત્રો જાણી લેજો કે ભલે તમે મીટિંગમાં આવો છો, બીજી ચર્ચની પ્રવૃત્તિઓમાં ભાગ લો છો, પણ જો ઈસુ પર વિશ્વાસ કર્યો નથી, એ ઈસુના વચન પર વિશ્વાસ કર્યો નથી, તો તમે મરેલા છો. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર કોઈ તમને સજીવન કરી શકે તેમ નથી. અપરાધ અને પાપમાં તમે મરેલા છો, અને પ્રભુ કહે છે, જે કોઈ મારી વાણી સાંભળશે, સાંભળશેનો અર્થ એટલો જ કે તમે ને હું આ વચનો વાંચીએ છીએ, જુદા જુદા સેવકો દ્વારા પ્રભુ એની વાણી આપણને સંભળાવે છે. કેમ? મારો દીકરો કે મારી દીકરી એવું કબૂલ કરે કે પ્રભુ, મેં તમારી આગળ પાપ કર્યું છે, હું અપરાધી છું, હું તમારી પાસે આવીને માફી માંગુ છું, હું મરેલો છું, મરેલી છું, અને મને તમે જીવન આપો. પ્રભુ ઈસુ જીવનનો સ્ત્રોત છે, એ જીવન આપી શકે છે, પણ કેટલા બધા લોકો એવા છે કે જે એ ઈસુની વાણી આજે પણ સાંભળતા નથી. ઘણી બધી વાર એમ કહેવામાં આવે લોકો બરાબર સાચું સમજે માટે પુસ્તકો પાડો બહાર કે લોકો વાંચે. કદાચ કોઈ કે નાના પુસ્તક તો બહુ મોટું કહેવાય, કોઈની પાસે એટલો બધો સમય નથી, નાની કંઈક નાનું કંઈક ચોપાનીઓ ટ્રેક બહાર પાડો અને એમાં કશુંક લખો કે લોકોનું ધ્યાન જાય, એ લોકો બરાબર સમજે અને એવી વાત. અને તેમ છતાં એવું કરવા છતાંય એ લોકો વાંચે છે, પણ છતાંય એ જે સાંભળવાની વાત, એ સાંભળીને જીવન આપનાર ઈસુ પાસે આવવાની વાત, એ તેઓ સ્વીકારતા નથી. સાંભળીએ છે પણ છતાંય નથી સાંભળતા. અને એથી કરીને વાલા મિત્રો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, મારા વચન સાંભળો, મારા પર વિશ્વાસ કરો, એ વ્યક્તિને હું જીવન આપું છું. આજે પણ કેટલા બધા લોકો એવા છે કે એ વાણી સાંભળતા નથી. અને તમે જુઓ તો જેઓ સાંભળે છે એવા વ્યક્તિઓનો આમાં સમાવેશ થશે આત્મિક પુનરુત્થાનનો. કયું સામર્થ્ય છે? 26મી કલમ તમે આગળ વાંચો. કેમ કે જેમ બાપને પોતાનામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતાનામાં જીવન રાખવાનું તેણે આપ્યું. કોનું સામર્થ્ય છે? ઈશ્વર પિતા જીવન આપવા માટે સમર્થ છે. ઈશ્વર પિતા એ અધિકાર, એ સામર્થ્ય દીકરાને પણ આપ્યું છે. જેમ ઈશ્વર જીવન આપે છે, એમ દીકરાને પણ એ અધિકાર ઈશ્વર તરફથી આપવામાં આવ્યો છે. એટલે બીજી રીતે એમ કહીએ કે તમારી પાસે જે નથી એ તમે બીજા કોઈને આપી શકતા નથી. તમારી પાસે જેવો નથી તો તમે કઈ રીતે બીજાને એ વસ્તુ આપી શકો? અને તમે જુઓ તો ઈશ્વર પિતા જીવન આપનાર છે અને એ જીવન આપવાનો અધિકાર ઈસુને આપ્યો છે, અને ઈસુ એની પાસે જીવન છે માટે બીજાઓને તે જીવન આપવાને માટે સમર્થ બને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા કોઈ ગુરુ કે શિક્ષક કે કંઈક ધર્મ સ્થાપનાર એવા કોઈ વ્યક્તિ નથી, જીવન આપનાર છે. અને એથી જ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, માર્ગ હું છું, સત્ય હું છું અને જીવન પણ હું છું. અને એથી જ યોહાન આગળ પોતાના પત્રમાં કહે છે, તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણશો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને મુક્ત કરશે. એ વાત આજે પણ એટલી જ સાચી છે. આ કોઈ બૌદ્ધિકતાની વાત નથી, પણ આ વાસ્તવિક વાત છે. ઈશ્વરને જીવન આપવાનો અધિકાર છે અને જીવન આપવાનો અધિકાર એમણે ઈસુ ખ્રિસ્તને આપ્યો છે. એ સિવાય બીજું કોઈ જીવન આપી શકે તેમ નથી. એક જ વ્યક્તિ એ જીવન આપે છે અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. અને માટે એ કહે છે કે જેઓ મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. તે અપરાધી ઠરતો નથી, પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. આજે પણ એ વાત એટલી જ સાચી છે. તમે જુઓ તો ઈશ્વરે જીવન આપ્યું, દીકરાને જીવન આપવાનો અધિકાર આપ્યો. અને એથી યોહાન પોતાની સુવાર્તાના પહેલા અધ્યાયની અંદર એ જીવન આપનાર ઈસુનું વર્ણન કરતા બહુ બધી વાતો ત્યાં લખે છે. અને બીજી કલમ તમે વાંચો, તે જે આદિએ દેવની સંગાતે હતો અને તેનાથી સગળું ઉત્પન્ન થયું, એટલે જે કંઈ થયું તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત. તો શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ કરતા ઉતરતું સ્થાન ધરાવે છે? ના, સેજ પણ નહીં. ઈશ્વરને જીવન આપવાનો અધિકાર છે, એ અધિકાર ઈસુને આપ્યો અને બંને સમકક્ષ. અને ત્રિએકતાની વાત કરીએ ત્યારે એ ઈશ્વર પુત્ર અને પવિત્ર આત્મા એ રીતે નહીં, પણ એ ત્રણેય સમકક્ષ. કોઈ ચડિયાતો, કોઈ ઉતરતો એ રીતે નહીં. અને એ ગાડી પણ ઈશ્વરે. અને એથી કરીને કહેવામાં આવ્યું, ઈસુ જ્યારે માનવ દેહ ધારણ કરીને જગતમાં આવ્યા ત્યારે એમણે ઈશ્વરે એમને જે રજા આપી હતી માનવ દેહપણામાં જે લાક્ષણિકતાઓનો એમણે ઉપયોગ કરવો જોઈએ એ જે છૂટ આપી હતી એટલી જ લાક્ષણિકતાઓનો તેમણે ઉપયોગ કર્યો. ફિલિપીઓની મંડળીને લગતા પૌલ કહે છે, એ ઈસુ જ્યારે માનવ દેહ ધારણ કરીને આવ્યા ત્યારે એમણે દેવ સમાન હોવાનું પકડી રાખ્યું નહીં. અને એથી કરીને ઈશ્વરની ઈચ્છા હતી એટલી જ લાક્ષણિકતાઓ તેમણે વાપરી. અને એથી જ્યારે એમને પૂછવામાં આવ્યું દીકરાનું પુનરાગમન ક્યારે થશે, ઈશ્વર તરીકે તો જાણતા હતા, પણ માનવ દેહમાં જ્યારે હતા ત્યારે ઈશ્વરે જે લાક્ષણિકતાઓ આપી હતી એટલી જ તે વાપરતા હતા, માટે એમણે કહ્યું કે એ સમય હું જાણતો નથી. કારણ કે ઈશ્વરે આપેલી જે લાક્ષણિકતાઓ હતી એનો જ તેમણે ઉપયોગ કર્યો હતો. પણ તેમ છતાંય ઈશ્વરે મને અધિકાર આપ્યો છે, ઈશ્વર જીવન આપે છે, હું પણ જીવનનો જીવન આપવાનો એ અધિકારનો ઉપયોગ કરી શકું છું. ઈશ્વરનું સામર્થ્ય, પ્રભુ યીસુ ખ્રિસ્ત ઈશ્વર હતા, આજે પણ છે, આજે પણ તે જીવન આપે છે. એવી વેળા આવે છે ને હાલ આવી ચૂકી છે, હાલ પણ એ પ્રભુ મુએલા માનવીઓમાં ફરે છે. જે કોઈ એની વાણી સાંભળે છે એને તેઓ જીવન આપે છે. કયો હેતુ? આધ્યાત્મિક પુનરુત્થાનનો કયો હેતુ છે? અનંતકાળનું જીવન. અનંતકાળનું જીવન એટલે હું ને તમે અહીંયા જ એ જીવનનો આનંદ માણી શકીએ છીએ. મરણ પછી કઈ જીવન મળશે એ વાત જુદી છે, પણ આ સમયની અંદર, આ વર્તમાન સમયમાં જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે તેને આત્મિક જીવન મળે છે, અનંતકાળનું જીવન. અને તમે જુઓ તો બાઇબલ યોહાનની સુવાર્તા તો કહે છે ભરપૂર જીવન, ભરપૂર જીવનનો આનંદ આજે પણ આપણે માણી શકીએ છીએ. આધ્યાત્મિક પુનરુત્થાન. અને વાલા મિત્રો, 25 અને 26 કલમમાં આધ્યાત્મિક પુનરુત્થાનની વાત કરવામાં આવી છે. થોડી મિનિટો જો આગળ વધીએ તો બીજા જે પુનરુત્થાનનો બીજો વિચાર, બીજો મુખ્ય આજનો મનનનો વિચાર આપણે કરીએ તે આ છે, શારીરિક પુનરુત્થાન. 27 થી 29 કલમમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે. શારીરિક પુનરુત્થાન 27 કલમમાં કહે છે, ન્યાય ચૂકવવાનો અધિકાર પણ તેણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે. માણસના દીકરા તરીકે પ્રભુ ઈસુને ન્યાય ચૂકવવાનો અધિકાર આપ્યો. હવે તમે જુઓ તો આ બહુ સરસ વાત દેખાય છે અહીંયા ગાડી. જીવન આપવા માટે ઈશ્વરનો દીકરો અને ન્યાય ચૂકવવા માટે માણસનો દીકરો, બંને વાત આપણા મગજમાં તરત ચોંટે જાય, વાગે, ધ્યાન ખેંચે એવી દેખાય છે. શા માટે એવું પ્રભુએ ન્યાય ચૂકવવામાં માણસના દીકરાનો ઉલ્લેખ કર્યો અને જીવન આપનાર તરીકે ઈશ્વરના દીકરાનો ઉપયોગ કર્યો? તમે જુઓ તો જીવન, એ જીવન આપવા માટે જીવનનો સ્ત્રોત અને એ દિવ્ય શું કહેવાય, દિવ્ય ચમત્કાર માંગે છે. જીવન આપવું એ દૈવત્વ માંગે છે. ઈશ્વર જ જીવન આપી શકે અને એથી કરીને ઈશ્વરનો દીકરો જ જીવન આપી શકે છે, બીજું કોઈ જીવન આપી શકે તેમ નથી. જીવન આપવાનું કામ એ ઈશ્વર કરે છે, દૈવત્વ એમાં સમાયેલું છે, ઈશ્વર ઈશ્વરની વાત એમાં સમાયેલી છે, દિવ્ય ચમત્કાર તેમાં સમાયેલો છે. માટે ઈશ્વરનો દીકરો. અને ઈશ્વરનો દીકરો જીવન કેમ આપે છે? એ વધસ્તંભ પર મરણ પામ્યો અને એ મરણમાંથી સજીવન થયો, માટે તે જીવન આપી શકે છે. એટલે એનો અર્થ એ કે ન્યાયની અંદર એમને ઈશ્વર તરીકે રહેવાની કોઈ જરૂર નથી, મધ્યસ્થી કરવાની કોઈ જરૂર નથી. એટલે હું શું કહેવા માંગુ છું કે જીવન આપવા સંબંધમાં, અરે ન્યાયના સંબંધમાં એમને કોઈ મધ્યસ્થીની જરૂર નથી. તમે પાપ કરો અને પાપની સાથે જ એનો ન્યાય તો સમાયેલો છે. એટલે તમે જુઓ તો ઈશ્વરે જે ધોરણો નક્કી કર્યા છે એ ધોરણ પ્રમાણે તમે પાપ કરો એટલે એનું પરિણામ એની સાથે જ સંકળાયેલું છે. એટલે તમે એમ કહો કે માણસ જેવું વાવે છે એવું તે લણે છે, ઈશ્વરને કશું કરવાની જરૂર નથી ન્યાય કરવાના સંબંધમાં. તમે જેવું કરો છો એવું જ ફળ તમને મળવાનું છે. આપણે કહીએ કે તું પાપ કરીશ ઈશ્વર તને મારી નાખશે, ના ના એવું કશું નથી. પાપ કરો એટલે એની સાથે એનું પરિણામ સંકળાયેલું છે. દાખલા તરીકે આપણે ઘણા બધા ઊંચા મકાનો અહીં ગાડી છે ને, મોટા મોટા ટાવરો, ધારો કે ઉપર જાઓ અને તમને એમ થાય કે હું નીચે કૂદું, માનો 10માં 15માં માળેથી આપણને એમ થાય હું ઉપરથી નીચે કૂદું, એવા વિચાર સાથે કે હું જો અહીંથી કૂદીશ તો નીચે પડવાના બદલે ઉપર જતો રહીશ, થાય એવું? ના, ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે ઉપર ફેંકેલી વસ્તુ એ નીચે જમીન પર પડે છે. એટલે તમે જ્યારે 15માં માળથી કૂદો છો ભલે એવો વિચાર હોય કે હું તો ઉપર આકાશમાં જતો રહીશ, પણ ના, ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે ઉપર ફેંકેલી વસ્તુ નીચે પડે છે. એટલે તમે 15માં માળથી જો કૂદકો મારો તો ઉપર જવાનો બદલે તમે નીચે જ પડો, મરી જાઓ, બચી જાઓ તો કદાચ ચમત્કાર કહેવાય, પણ તેમ છતાં તમે મરી જ જાઓ એટલે ઊંચેથી નીચે આવો તો. એટલે તમે પાપ કરો તો ઈશ્વર તમને મારી નાખે છે એવી વાત નથી. પાપની સાથે એનું પરિણામ હંમેશા સંકળાયેલું છે, પાપની સાથે એનું પરિણામ હંમેશા સંકળાયેલું છે. અને એથી કરીને જે જીવ પાપ કરે એ માર્યો જાય એવું બાઇબલમાં લખેલું છે, એ વાત સાચી છે. જે જીવ પાપ કરે એ માર્યો જાય, પાપની સાથે એનું પરિણામ હંમેશા સંકળાયેલું છે. પાપનો મુસારો મરણ છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવનનો સ્ત્રોત છે. જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેનો નાશ થતો નથી, પણ તે અનંત જીવન પામે છે. અહીંયા પણ માણસનો દીકરો અને ઈશ્વરનો દીકરો એ વચ્ચેનો વિરોધાભાસ આ કલમોની અંદર આપણને જોવા મળે છે. કદાચ આટલું કહ્યા પછી એક નવો વિચાર અંદર હું ઉમેરવા માંગુ છું. બીજો વિચાર આવો છે, ન્યાયમાં માણસનો દીકરો કેમ? તમે જુઓ તો ન્યાયમાં શા માટે ઈસુને માણસનો દીકરો કહેવામાં આવ્યો? કેમ કે તે માણસનો દીકરો છે. અને એ વાત અહીં ગાડી હું ભારપૂર્વક કહેવા માંગુ છું. તમે જુઓ તો એ દ્વારા એવું કહીએ કે ન્યાયમાં ઈશ્વરે માણસ તરીકે આપણો ન્યાય કરેલો છે, માણસના દીકરા તરીકે. સમજો છો હું શું કહું છું? ઈશ્વરે માણસના દીકરા તરીકે માણસ તરીકે આપણો ન્યાય કર્યો છે. એટલે તમે જુઓ તો કદાચ આપણે એમ કહીએ કે અરે પ્રભુ તમને શું ખબર મારા જીવનની કેવી ખરાબ પરિસ્થિતિ છે, તમે તો ત્યાં ગાડી સ્વર્ગમાં બેઠા છો, અને પણ અહીંયા નીચે આવો તો તમને ખબર પડે કે કેવી બધી તકલીફો થઈ રહી છે, તમને મારી પરિસ્થિતિની શું ખબર? પ્રભુ કહે છે હું ન્યાય માણસ તરીકે કરીશ. અને એથી પ્રભુ ઈસુ માણસ બન્યા, અને હું ને તમે આ જગતમાં જે પરિસ્થિતિમાંથી પસાર થઈએ, બધી પરિસ્થિતિમાંથી એ પસાર થયા. એટલે એ ઈશ્વર તો માણસ બનીને આપણી મધ્ય રહ્યા કે જેથી હું ને તમે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ એ બધી પરિસ્થિતિ તે જાણે છે. અને એથી કરીને બીજી જે વિચારધારાઓ કહે કે ઈશ્વર તો દૂર છે, કઠપૂતલી તરીકે આપણને નચાવે છે અને ઉપર રહ્યો રહ્યો જોયા કરે છે, બાઇબલનો ઈશ્વર એવો ઈશ્વર નથી. એ દૂર રહીને બધું જોયા કરે એવો ઈશ્વર નથી. એ ઈશ્વર તો તમારી મારી મધ્ય રહેનાર એવો ઈશ્વર છે. અને એથી જ કરીને માણસના દીકરા તરીકે, માણસ તરીકે આપણો ન્યાય કરે છે. અને વાલા મિત્રો, એ વાત કેટલી બધી આપણને ઉત્તેજિત કરે છે. માણસના દીકરા તરીકે એ આપણો ન્યાય કરે છે. તો પછી શારીરિક પુનરુત્થાનમાં કઈ વ્યક્તિઓનો સમાવેશ થશે? અને તમે 28 અને 29મી કલમ વાંચો તો ત્યાં કહે છે, એથી તમે આશ્ચર્ય ન પામો, કેમ કે એવી વેળા આવે છે કે જ્યારે જેવો કબરમાં છે તેવો સર્વ તેની વાણી સાંભળશે. અને અહીંયા પણ સાંભળવાનો જે શબ્દ છે એ 25મી કલમમાં સાંભળવાની વાત છે, એ બંને વચ્ચે વિરોધાભાસ છે, તફાવત છે એમાં. અહીંયા તો કહે છે કબરમાં છે એવો સાંભળશે, એટલે એનો અર્થ એ આત્મિક પુનરુત્થાન નથી, શારીરિક પુનરુત્થાનની વાત કરવામાં આવી છે. જેવો કબરમાં છે, તમે જુઓ તો અહીંયા એવું નહીં કહેવામાં આવ્યું એ વેળા હમણાં આવી ચૂકી છે, એવું અહીંયા ઉલ્લેખ નથી, ભવિષ્યમાં થવાનું છે. એ સમયે પ્રભુની વાણી સાંભળવામાં આવશે, અને જેવો સાંભળશે તેવો ઉઠશે. કેટલાક લોકો એવું કહે છે કબ્રસ્તાનમાં જઈએ ત્યાં ગાડી તો એમ કહેશે, ભાઈ કબર ચણવશો નહીં, નહીં તો પાછા પ્રભુ ઈસુનું આગમન થશે ત્યારે તમને નીકળતા બહાર નીકળતા તકલીફ પડશે, બહુ મજબૂત કબર ચણાવી હોય. જો કે આમ તો આપણે એવું કહીએ છીએ, પણ પ્રભુ માટે તો કશું એવું અઘરું ને સહેલું એવું કશું છે નહીં. પણ તેમ છતાંય તમે જુઓ તો ઈશ્વર માટે કશું અઘરું કે સરળ નથી. પણ કહે છે અહીંયા જેવો કબરમાં છે તેવો તેની વાણી સાંભળશે અને તેવો ઉઠશે. અને કેટલી બધી અદ્ભુત વાત એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એક અનુભવ આપણને કરાવ્યો, જે અહીંયા યોહાનની સુવાર્તામાં લખવામાં આવ્યું. એ લાજરસ મરણ પામ્યો, અને એ સમયે ઈસુ ત્યાં જઈને લાજરસ લાજરસ બહાર આય, અને લાજરસ એ ઈસુની વાણી સાંભળીને કબરની બહાર આવ્યો. અને તમે જુઓ તો એ વાત પણ હવે એવો એક સમય આવવાનો છે કે જ્યારે ઘણા બધા અસંખ્ય લોકો એ પ્રભુની વાણી સાંભળશે અને તેવો ઉઠશે. વિશ્વાસીઓ માટે પ્રભુ એ મધ્યસ્થી કરે છે. તમે જુઓ તો પાઉલ કહે છે અમે જીવીએ છીએ અને તેના પુનરુત્થાનના સામર્થ્યને લીધે જીવીએ છીએ. અને તમે જુઓ તો આપણે પણ હું ને તમે જીવીએ, કારણ કે એ પ્રભુ આપણે માટે મધ્યસ્થી કરે છે. શારીરિક પુનરુત્થાન છે, અને જ્યારે વ્યક્તિ મરણ પામે છે ત્યારે એનો આત્મા પ્રભુની પાસે જાય છે. અહીં ગાળી લખવામાં આવ્યું છે તે પ્રમાણે પ્રભુ પર વિશ્વાસ કરનાર સ્વર્ગમાં જાય છે, પ્રભુ પર વિશ્વાસ નહીં કરનાર નર્કમાં હાડેસમાં જાય છે. અને એના શરીર ઉઠશે. કેટલાક કહે છે હવામાં ઉંચકાઈ જવું રાજ્ય સ્થાપન થશે, એવું કશું નથી. પણ એ 29મી કલમ કહે છે કે એને જેવો એ સારા કામ કર્યા છે, જેવો જીવનનું ઉત્થાન પામવા સારું, અને જેવો ગુંડા કામ કર્યા છે તેવો દંડનું ઉત્થાન પામવા સારું નીકળી આવશે. અને એ ગાડી તમે જુઓ તો એ વાત કે પ્રભુનું, પ્રભુ એક દિવસ આવશે, એ પહેલી વેળા હજુ ચાલુ છે, પણ આ તો ભવિષ્યમાં બનવાની વાત, ભવિષ્યમાં એ વાત બનશે. પણ તમે જુઓ તો વિશ્વાસી અને અવિશ્વાસી બંનેનું પુનરુત્થાન છે, પણ એ બંનેમાં તફાવત રહેલો છે. જેવો વિશ્વાસી છે અને હજાર વર્ષના રાજ્યની વાત બાઇબલ કરે છે, પ્રી મિલેનિયમની વાત કરે છે, જેને આપણે સ્વીકારીએ છીએ, માનીએ છીએ, પ્રભુ રાજ્ય સ્થાપશે એને રાજ્ય કહેવામાં આવે છે. અને પુનરુત્થાનનો થોડો ભાગ તો થઈ ગયો છે, બાઇબલમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. કદાચ હું બોલું એના કરતા જો તમે માથીની સુવાર્તા તમે જુઓ અને 27મો અધ્યાય અને તેની 52મી કલમ હું વાંચું છું, તમે સાંભળો, ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. માથીની સુવાર્તા તેનો 27મો અધ્યાય, અને 52મી કલમમાં હું વાંચું, તમે સાંભળો, ત્યાં માથી પોતે લખતા કહે છે 52મી કલમમાં કે ત્યારે જુઓ મંદિરનો પડદો ઉપરથી તળે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા. ઈસુના મરણની વાત. અને તેને ધરતીકંપ થયો, ને ખડકો ફાટી ગયા, ને કબરો ઉઘડી ગઈ, ને ઊંઘેલા સંતોના ઘણા શરીર ઉઠ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ મરણ સમયે પણ ઘણા બધા લોકો ઉઠ્યા એવી વાત અહીંયા લખવામાં આવી છે. અને પછી 53મી કલમ, ને કબરો ઉઘડી ગઈ, ને ઊંઘેલા સંતોના ઘણા શરીર ઉઠ્યા, ને તેના પાછા ઉઠ્યાથી પછી તેઓ કબરમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાઓને દેખાયા. તમે જુઓ તો એક સાથે એ પુનરુત્થાન થવાનું નથી. ન્યાયી અને અન્યાયીનું, વિશ્વાસી અવિશ્વાસીનું, સર્વનું પુનરુત્થાન થશે અને એ જુદું જુદું હશે એવી વાત પાઉલ પ્રેરિતે પણ આપણને લખી છે. જો ન્યાયીના પુનરુત્થાન વિશે એ કરિન્થની મંડળીને લગતા શું કહે છે એ તરફ જો તમારું ધ્યાન દોરું તો કરંથીઓનો પહેલો પત્ર તેનો 15મો અધ્યાય અને તેની 22 અને 23મી કલમમાં આ પ્રમાણે પાઉલ પ્રેરિત કહે છે. પહેલો કરંથી 15મો અધ્યાય અને 22મી કલમ હું વાંચું છું. મારા બાઇબલમાં નવા કરારમાં 174મા પાના ઉપર એ મળી આવે છે. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, પહેલો કરંથી 15 અને 22, કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વે સજીવન થશે. 23મી કલમ, પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ, ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. તમે જુઓ તો વિશ્વાસીનું પુનરુત્થાન, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના છે એ સમયે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે તેઓનું પુનરુત્થાન થશે એવું બાઇબલ આપણને સ્પષ્ટ કહે છે. પહેલો થેસાલોનિકીની મંડળીને લગતા પાઉલ પ્રેરિત આ પ્રમાણે કહે છે, 4 અધ્યાયમાં, તમે ને હું રૂપાંતર પામીશું, આંખના પલકારામાં આપણું આ શરીર એ બદલાઈ જશે અને તમને મને એ પ્રભુની સાથે આપણે ચાલ્યા જઈશું, હવામાં તણાઈ જઈશું. અને તમે જુઓ પ્રકટીકરણનો 20મો અધ્યાય અને 4થી કલમમાં પણ એ વિશે કહેવામાં આવ્યું છે. અને આગળ ત્યાં આગળ વિશ્વાસીઓ સંબંધી 12 અને 13મી કલમમાં કહેવામાં આવ્યું છે. અને પછી પ્રભુ આવશે અને એના પર વિશ્વાસ કરનારા લોકો એની સાથે હવામાં તણાઈ જશે અને ત્યાર પછી 1000 વર્ષનું રાજ્ય, 1000 વર્ષના રાજ્યના અંતે ફરીથી પ્રભુ આવશે અને સર્વનું, સારા અને ગુંડા કામ કર્યા છે બધાનું ફરીથી પુનરુત્થાન થશે. તમે જુઓ તો બાઇબલ એ વિશે વધારે બધું કહે છે, પણ આપણા મર્યાદિત સમયને આપણે ધ્યાનમાં રાખીએ છીએ. જેઓ પ્રભુ પર વિશ્વાસ કરે છે તેઓ પણ પુનરુત્થાન પામશે અને ગુંડા કામ કર્યા છે તેઓને પણ એ ન્યાયના માટે ઉત્થાન પમાડવામાં આવશે. કયું સામર્થ્યમાં સમયનું છે? કેવળ ઈશ્વરનું સામર્થ્ય. અને યોહાનની સુવાર્તામાં વધુ લખવામાં આવ્યું નથી આ વિશે, પણ પ્રકટીકરણના પુસ્તકમાં લખવામાં આવ્યું છે. જો ટૂંકમાં સારાંશ આપીએ તો તેઓને ઉઠાડવામાં આવશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થશે ત્યારે જેઓએ વિશ્વાસ કર્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તેઓ ઉઠશે અને આખી મંડળી પ્રભુની સાથે ખેંચાઈ જશે. ત્યાર પછી 57 થશે, 57ના અંતે જૂના કરારના સંતો સજીવન થશે એવું બાઇબલ આપણને જણાવે છે. અને ત્યાર પછી ત્રીજી વાત, હજાર વર્ષના અંતે બધી સદીના લોકો એ ન્યાયને માટે એમનું સજીવન એમને કરવામાં આવશે. અને તમે જુઓ તો સારું અને નરસું એ કરનાર બધાનો ન્યાય કરવા માટે તેઓને ઉઠાડવામાં આવશે. કયો હેતુ એમાં સમાયેલો છે? અનંતકાળ વિશ્વાસી માટે સ્વર્ગમાં અને અનંતકાળ નરકમાં જેઓએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો નથી તેઓને માટે. પણ એ ઘણી 29મી કલમમાં એવું લખવામાં આવ્યું છે, સારા કામ અને ભૂંડા કામ એવો ઉલ્લેખ આપણને કરવામાં આવ્યો છે. અહીં તમે જુઓ તો જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓને દંડનું ઉત્થાન, સારા કામ કર્યા છે તેઓને જીવનનું ઉત્થાન. પણ તમે જુઓ તો સારા કામ બાઇબલ તો કહે છે ગંદા ચિત્રા સમાન છે ને, એટલે આપણા સારા કામ દ્વારા આપણે ઈશ્વર પાસે આવી શકીએ તેમ નથી. સારા કામ કયા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા પછી એ સારા કાર્યો તમે આરંભી શકો છો. વિશ્વાસીથી કરેલા કાર્યો, વિશ્વાસથી કરેલા કાર્યો. અને યાકૂબ પોતાના પત્રમાં લખે છે, વિશ્વાસ વિના, કાર્ય વિના વિશ્વાસ મરેલો છે. અને એથી કરીને પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ અને વિશ્વાસ કરીને એ બધા કાર્યો આપણે કરીએ છીએ. અવિશ્વાસી ગુંડા કામ કરે છે કારણ કે ઈશ્વર પર વિશ્વાસ કર્યો નથી. અને અહીંયા પણ વિશ્વાસી અને અવિશ્વાસી વચ્ચે એક તફાવત અહીંયા દર્શાવવામાં આવ્યો છે. જીવન અને કાર્યો વચ્ચેનો પણ તફાવત અહીંયા દર્શાવવામાં આવ્યો છે. આટલું બધું કયા પછી આપણે અંતમાં આવું કહીશું, બે પુનરુત્થાન છે, તમે કયા પુનરુત્થાનના ભાગીદાર બનવાની ઈચ્છા રાખો છો? જીવનનું પુનરુત્થાન પામવું હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, હું તમને ખચિત ખચિત કહું છું, જે મારા વચનો સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, તે અપરાધી નહીં ઠરશે પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. પ્રશ્ન એ છે, શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે? પુનરુત્થાનના વારસ ત્યારે જ બની શકાય જો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ તો. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, આ સાંજના સમયે તમારું વચન અમે સાંભળ્યું છે અને તમારી વાણી અમે સાંભળી છે. તમે એવું ઈચ્છો છો કે અમે તમારા પર વિશ્વાસ કરીએ અને તમે જે જીવન આપો છો એ જીવનના વારસદાર બનીએ. ત્યારે આજે પ્રભુના સેવક તરીકે હું તમને અપીલ કરું છું કે હજુ તમે એવી વ્યક્તિ છો કે તમે પ્રભુ પર વિશ્વાસ કર્યો નથી, તમે કદાચ સંગતમાં આવો છો, બીજી પ્રવૃત્તિઓ સારી કરો છો, પણ હજુ જીવનમાં તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નહીં વિશ્વાસ કરવાને લીધે તમે અપરાધી છો અને મરણમાં તમે છો એવું બાઇબલ તમને આજે કહે છે. એવી સમજણ તમને આજે પડી છે. બધાએ પોતાની આંખો બંધ કરી છે, પ્રભુ આપણને જુએ છે. અને જો તમારા હૃદયમાં પ્રભુએ તમને એવી ખાતરી કરાવી છે કે તમે હજુ પ્રભુ ઈસુથી દૂર છો, પ્રભુ તમારા પર પ્રેમ કરે છે, તમે આજે એની પાસે આવો અને પોતાનું હૃદય એની આગળ ખુલ્લું કરીને એવી નાની પ્રાર્થના કરો, હે પ્રભુ ઈસુ, આવા શબ્દો તમે કદાચ પોતાના હૃદયમાં બોલો, હે પ્રભુ ઈસુ, મેં પાપ કર્યું છે, હું તમારાથી દૂર ગયો છું, ગઈ છું, પણ આજે તમારી વાણી તમે મને સંભળાવી છે, હું તમારી પાસે આવું છું, મારા પાપોની કબૂલાત કરું છું, મને માફ કરો, મારા હૃદયમાં આવો અને મને નવું જીવન આજે તમે આપો. આવી જો વિશ્વાસથી તમે પ્રાર્થના કરશો તો પ્રભુ તમને નવું જીવન આજે પણ આપી શકે છે, કારણ કે આજે પણ તે મુએલાઓમાં ફરે છે, જે કોઈ એની વાણી સાંભળે છે એને તે જીવન આપે છે. પ્રભુ ઈસુ કહે છે, હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું, જે કોઈ મારી વાણી સાંભળશે અને પોતાના હૃદયનું દ્વાર ખોલશે એ જીવનમાં હું આવીશ. પ્રભુ ઈચ્છે છે કે તમારા જીવનમાં તમે એની વાણી ઘણી વાર સાંભળી છે અને આજે પણ તમે સાંભળી છે. તમે જો એના આધીન થવા માંગો છો, એવો નિર્ણય કરો છો કે આજે હું એવી પ્રાર્થના કરું છું કે પ્રભુ ઈસુ મારા જીવનમાં આવે અને મને જીવન આપે, તો પ્રભુ આજે તમને જોઈ રહ્યા છે. તમારો હાથ એવો જો નિર્ણય કરો છો તો તમારો હાથ ઊંચો કરશો અને હું તમારા માટે ખાસ પ્રાર્થના કરીશ. તમે હજુ તારણનો અનુભવ નથી કર્યો, આ એ હાથ હું જોઉં છું. પ્રભુ તમને આશીર્વાદ આપો. આયા તું જોઉં છું પ્રભુ, તમને આશીર્વાદ આપો. તમે એ પ્રભુ તમને જીવન આપે એવું તમે ઈચ્છો છો તો તમે એ નિર્ણય કરી ના હતો છો કરો. હા પ્રભુ, તમને આશીર્વાદ આપો. પ્રભુ તમારો આભાર માનીએ છીએ આ જીવનોને માટે, એમના જીવનમાં પ્રભુ તમે હૃદયમાં જે પ્રાર્થના કરી છે તમે સાંભળી છે. અમારી નમ્ર પ્રાર્થના છે કે જીવનનો અનુભવ તમે રોજ રોજ કરાવતા રહો, તમે એમના વિશ્વાસને વધારો અને તમે એમના હૃદયમાં પ્રભુ રાજ કરો. હૃદયના જીવનની એ કેન્દ્ર સ્થાને તમે બિરાજો કે જેથી તમારું જીવન એમના જીવનને ભરી દે, ભરપૂરીના અનુભવમાં દોરી લે એવી અમારી પ્રાર્થના છે. અને અમે જેવો એ વિશ્વાસ તમારા પર કર્યો છે તેઓના વિશ્વાસને પણ તમે અડગ રાખો, તમે એને ટકાવી રાખો. કારણ કે અમે એક દિવસ પ્રભુ આ આંખના પલખારામાં અમે બદલાઈ જઈશું અને એક દિવસ પ્રભુ તમારું આવું થાય એ પહેલા જો અમે તમારી પાસે આવીએ અથવા અમે જીવતા હોય ને તમે આવીએ, તમે આવો તો પ્રભુ અમે તમારી સાથે એ સ્વર્ગીય દેશમાં જરૂરથી આવવાના છે, એ અમારા શરીરો પુનરુત્થાન પામવાના છે. એ આશામાં પ્રભુ અમને દ્રઢ રાખતા જાઓ, આગળ વધારતા જાઓ. અને અમે છૂટા પડીએ છીએ ત્યારે પણ પ્રભુ તમારા વચનો અમારા અમારા વિશ્વાસને ટકાવવામાં ખૂબ મદદ કરે એવી અમારી પ્રાર્થના છે. તમારી સમક્ષ તમારી સાથે આવશે એવા વિશ્વાસ સાથે અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ અને અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને ઈશ્વર પવિત્ર આત્માની દિવ્ય અને મધુર સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.